بسم الله الرحمن الرحيم صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم الف لام ميم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلى الله عليه محمد
اللهم صل على محمد وآل محمد.
આજે જે સૂરો છે એ સૂરે છે સૂરે અલ્હાકુમુ તકાસુર. સૂરે તકાસુર કુરાને મજીદનો 102 નંબરનો સૂરો છે. એનો નંબર છે 102 સૂરાનો. પહેલાં એની ફઝીલત જાણી લઈએ અને એના ફાયદા, તાકે ઇન્શાલ્લાહ આપણને પડવાની તોફીક મળે. સૂરે તકાસુર જે પડશે, ખુદાવંદે આલમ રસૂલલ્લાહની હદીસ છે આ, કે જે પોતાની જિંદગીમાં સૂરે તકાસુર પડતો રહેશે, ખુદા કયામતના દિવસે એની આપેલી નેમતનો એના પાસેથી હિસાબ નહીં લે. કયામતમાં આપણને હિસાબ આપવો પડશે, ખબર છે ને? દરેક નેમતનો હિસાબ માંગશે ખુદા. પૈસા આપ્યા હતા તો ક્યાં વાપર્યા? ઘર આપ્યું તું કેવી રીતે વાપર્યું? ઓલાદ આપી હતી તો એનું શું કર્યું? દરેક નેમતનો જવાબ આપવાનો છે. તો સૂરે રસૂલે ખુદા કહે છે કે જે સૂરે તકાસુર પડતો રહેશે, કયામતના દિવસે ખુદા એની આપેલી નેમતનો એના પાસેથી હિસાબ નહીં માંગે. એટલે એને બે હિસાબ જન્નતમાં ખુદા દાખલ કરશે ઇન્શાઅલ્લાહ. તો સૂરે તકાસુર પડતા રહેવાનું. અને ખાસ કરીને અગર કોઈ સૂરે તકાસુર પોતાની વાજિબ નમાઝમાં પડે, કાલે આપણે સૂરે તીનની ફઝીલત જોઈતું તો સૂરે તીન પડી પણ લીધો આપણે અલ્હમ્દુલિલ્લાહ નમાઝમાં. આજે ઇન્શાલ્લાહ સૂરે તકાસુરને જોઈએ, કદાચ સૂરે તકાસુર પડી લઈશું. તો અગર કોઈ વાજિબ નમાઝમાં સૂરે તકાસુર પડે તો પરવરદિગારે આલમ એને 100 શહીદનો સવાબ અતા કરશે. વાજિબ નમાઝમાં કોઈ પડે તો એવું લખાશે કે જાણે એને એના નામા અમલમાં 100 શહીદ થયા હોય એટલો સવાબ એને આપવામાં આવશે. અને એની પાછળ 40 મલાઈકાઓની સફ નમાઝ પડશે. પેશીમામ બની જશું આપણે, નમાઝ પડાવવાળા મલાઈકાના પેશીમામ. દુનિયામાં તો ઇન્સાનોના પેશીમામ હોય, પણ ખુદા સૂરે તકાસુર જે વાજિબ નમાઝમાં પડશે એને 40 મલાઈકાનો પેશીમામ બનાવશે. આટલો બધો સવાબ છે. અને જે નમાઝ સિવાયની વાત છે, જે સૂરે તકાસુર પડશે એને પરવરદિગારે આલમ 1000 કુરાનની આયત પડવાનો સવાબ અતા કરશે. આમ તો સૂરે તકાસુરની આયત છે 8, આખો સૂરો 8 આયતનો જ છે, પણ ખુદા એના નામામાં લખશે કે એણે કુરાનની 1000 આયત પડી. 8 આયત પડવાથી આખા 1000 આયતોનો સવાબ એના નામામાં લખી દેવામાં આવશે. તો બચ્ચાઓને તો યાદ હોય જ છે. આમ તો મદ્રેસામાં આપણે કોશિશ કરતા હોઈએ કે આવા નાના નાના સૂરા બચ્ચાઓને યાદ કરાવી લઈએ. ના ઓલું હોય તો યાદ કરાવવાની કોશિશ કરજો, તાકે આપણા બચ્ચા મહેરૂમ ના રહે. હવે આપણે શું થાય છે, આજે આપણને આ બધા સૂરા ના આવડતા હોય તો આપણે વિચાર કરીએ કે હવે કિતાબ ઉપાડવી પડશે અને મોબાઈલ જોવો પડશે નમાઝમાં. તો વાજિબ નમાઝમાં તો પછી આ નથી ઓલું કે આપણે કિતાબ લઈને કેવી રીતે પડવાનું ને બધું. તો બચ્ચાઓને યાદ કરાવી લેવાના, તાકે આ બધો સવાબ આપણા બચ્ચાઓ હાસિલ કરી શકે. આનો તરજુમો જોઈ લે એની તિલાવત સાથે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્હાકુમુ તકાસુર. પરવરદિગારે આલમ કહે છે કે માલ અને ઓલાદના વધારાની ઈચ્છા તમને અલ્લાહની યાદથી ગાફિલ ના કરી દે. ક્યાંક એવી હકીકત છે ને, અલ્હાકુમુ તકાસુર, કે તમારો માલ અને ઓલાદની વધારાની જે ઈચ્છા છે, આજે આ છે ને દુનિયામાં કે માલ વધારવો છે, ઓલાદની કામયાબી છે, ઓલાદની સક્સેસ જોઈ છે, એટલે ઇન્સાન શું કરે છે, એની ભાગદોડમાં અલ્લાહને ભૂલી જાય છે. કુરાન કહે છે કે માલ અને ઓલાદની વધારાની ઈચ્છા ક્યાંક તમને ખુદાની યાદથી ગાફિલ ન કરી દે. અલ્હાકુમ તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. એટલે પછી પરવરદિગારે આલમ કહે છે કે અહીં સુધી કે તમે કબરોની મુલાકાત માટે જતા રહેશો. એટલે શું કે આ માલ અને ઓલાદની વધારાની વ્યાધિમાં અને વ્યાધિમાં મરી ગયા કબ્રમાં જતા રહે ત્યાં સુધી કે ઇન્સાન કબ્રમાં પહોંચી જશે. પણ અલ્લાહની યાદથી શું થઈ ગયું, ગાફિલ રહ્યો આખી જિંદગી. અલ્લાહ આપણા નફસોને ઝંઝોડી રહ્યો છે. એવું ના થાય કે કબરનો મરહલો આવી જાય અને બસ આ દુનિયા દુનિયામાં જ આપણે રહી જઈએ. હત્તા ઝુરતુમુલ મકાબિર કલ્લા સૌફા તાલમુન સુમ્મા કલ્લા સૌફા તાલમુન, બંને આયત સરખી છે. કલ્લા સૌફા તાલમુન સુમ્મા કલ્લા સૌફા તાલમુન, એનો બંનેનો અર્થ એક જ જેવો છે કે ખબરદાર થઈ જાઓ, આગળ જતા તમે જાણી લેશો. ખબરદાર પછી પહેલી જે છે કલ્લા સૌફા તાલમુન, એટલે ખબરદાર થઈ જાઓ જ્યારે તમે આગળ જશો કબરના મરહલા પછી, તો તમે જાણી લેશો કે જે તમે ગફલતની જિંદગી ગુજારીનું પરિણામ શું આવ્યું. સુમ્મા કલ્લા સૌફા તાલમુન, સુમ્મા એટલે સાંભળી લો. અલ્લાહ ફરીથી આપણે ઘણાને ના કહીએ, એક વાર કહીએ પછી બરાબર સાંભળજો, આમ કરજે. ખુદા ફરીથી કહે છે સુમ્મા કલ્લા સૌફા તાલમુન, સાંભળી લો કે પછી ખબરદાર, તો તમારે આગળ જતા તો તમે જાણી જ લેવાના છો કે શું થવાનું છે. પછી પરવરદિગારે આલમ કહે છે કલ્લા લૌ તાલમુના ઇલ્મલ યકીન. પરવરદિગાર કહે છે પાંચમી આયતમાં કે ખબરદાર, અગર તમે તમારું પરિણામ ખાતરીપૂર્વક જાણતા હો તો હરગિઝ ગાફિલ ના રહેતા. તમને ખબર હોત, તમે જાણી લો બધું કે મરવા પછી શું થવાનું છે, ગફલતની જિંદગી દુનિયામાં ગુજારીને જઈશ, કબરમાં શું થશે, બરઝખમાં શું થશે, જો તમને ખબર પડી જશે તો હરગિઝ તમે ગફલતની જિંદગી ના ગુજારતા. આ પાંચમી આયત તો ધર્મો છે, તર્જમો છે. પછી પરવરદિગાર કહે છે લતરવુન જહી સુમ્મા લતરવુન આઈન યકીન. એટલે પરવરદિગાર આલમ છઠ્ઠી અને સાતમી આયતમાં કહે છે કે ખચિત જ તમે જહન્નમને જોશો. તમે જોશો કે જહન્નમ છે. સાતમી આયત છે કે પછી તમે તેને ખાતરીપૂર્વક જહન્નમને પોતાની આંખોથી જોશો. બંને આયત લગભગ સેમ છે, છઠ્ઠી અને સાતમી. અને છેલ્લી આયત છે સુમ્મા લતુસ અલુના યૌમઇઝિન અનિલ નઈમ. પરવરદિગાર કહે છે પછી તે દિવસે તમારાથી નેમતોના બારામાં જરૂર સવાલ કરવામાં આવશે. દુનિયાની નેમત જે તમને આપવામાં આવી એના બારામાં ખુદા તમને સવાલ કરશે. તો આ એનો અલ્લાહ ઇન્સાનને ગફલતની નીંદમાંથી બેદાર કરી ગયો છે કે જાગી જાઓ, સમય છે તમારા પાસે. એવું ન થાય કે તમારે કબરમાં જતા રહો અને પછી ત્યાં તમને પરિણામ ભોગવવું પડે. દુનિયાની જિંદગીમાં મોહલત મળી છે, એમાં આપણે મોહલતનો ફાયદો ઉપાડીને આજે બેદાર થઈ જઈએ અને આપણે આપણી જિમ્મેદારીઓને સમજી અને અલ્લાહની યાદની સાથે જિંદગીને વિતાવીએ. બસ પરવરદિગારે આલમ આપણને કુરાન મજીદનો ઇલ્મ અદા કરે મજીદ અને એના પર અમલની તોફીક અદા કરે. આ દુઆની કબૂલિયત માટે એક બલંતરીન સલવાત કાલી આપણી જે નસીહત હતી કે છઠ્ઠા ઇમામ અલ ઇસ્લામે કીધું કે જો તમને સરદારી જોતી હોય, સરદારી એટલે લોકોની વચ્ચે મહેબૂબ બનવું હોય, લોકો તમને પૂછે, લોકો તમારી આગળ પાછળ ફરે, લોકો તમને પસંદ કરે, એને કહેવાય સરદારી. તો તમે ચાર વસ્તુ તમારી જિંદગીમાં જો કરશો તો તમને લોકોની દરમિયાન સરદારી મળી જશે. તમારે નથી મહેનત કરવાની, પછી ખાલી તમારે ચાર કામ કરવાના, લોકો આપોઆપ તમને બલંદ બનાવશે, જમાતમાં તમારી એક ઇજ્જત થઈ જશે. શું કાલે બે વાત થઈ દીધી, પહેલી વસ્તુ શું કીધી હતી ઇમામે, શું કીધું હતું, હા એ સરસ, નફ્સ પર કંટ્રોલ. એનો વર્ડ જે હતો ઇફ્ફત, ઇફ્ફત. દરેક વસ્તુની એક ઇફ્ફત હોય, રોક હોય, બધું જ નહીં કરવાનું, જે દિલ કે નહીં કરવા માંડવાનું, એક રોક છે હર વસ્તુ માટે, એનો લહેજ છે ઇફ્ફતની સાથે. કાલે એની ઘણી બધી આપણે વાત થઈ ગઈ હતી, ઇફ્ફતની સાથે જે જીવશે એના માટે સરદારી છે. બીજું શું કીધું હતું ઇમામે, અદબ. હા, અદબ એટલે રિસ્પેક્ટ, મોટાનો લહેજ, બુઝુર્ગોનો લહેજ, કેવી રીતે વાત કરવી, કેવી રીતે એ લોકો સારે એહતરામથી પેશ આવું. જ્યારે આપણે બીજાનો રિસ્પેક્ટ કરશું બુઝુર્ગોનો, તો ખુદા સામે ચાલીને મને ઇજ્જત અદા કરશે. આ બે વસ્તુ કાલે થઈ ગઈ હતી, ઇમામ હસન અને ઇમામ હુસૈન વાળો વાક્યો પણ આપણે જોયો હતો આના ઓલામાં. આજે ત્રીજી વસ્તુ છે, ઇમામ કે છે જુદો સખાવત. સખાવત જે સખી હશે એ લોકોની દરમિયાન સરદાર બનશે. સાચી વાત છે ને, જે બહુ પૈસો વાપરતો હોય, એકબીજાની મદદ કરતો હોય, દીનના કામમાં પૈસો આપતો હોય, કોઈ ગરીબ છે એને જરૂરત છે તો એને મદદ કરતો હોય, તો ખુદા શું કરે છે, ખુદ બખુદ પછી લોકોને નજરમાં એની ઇજ્જત બનાવે છે ખુદા. તો જૂદ એટલે કે સખાવત પરવરદિગારે આલમ એને શું કરે છે, બુલંદ કરે છે. અને ચોથી વસ્તુ ઇમામ કે છે અક્લથી કામ લેવું. જિંદગીમાં અક્લ વાપરવાની, બધી વખતે જઝબાતી થઈને ફેસલા નહીં કરવા માંડવાના. ઘણી વખત આપણે બહુ જઝબાતી થઈ જતા હોય, વિચાર જ ના કરતા હોય, જઝબાતથી ઘણી વખત એટલું બધું બોલી નાખતા હોઈએ. જઝબાતમાં આવી, ખુશી ખુશીમાં આવી અને ઘણું બધું બોલી નાખે, પછી ખ્યાલ આવે કે અલ્લાહ શું આટલી બધી હરખાઈ ગઈ હતી હું, કે આટલું બધું બોલી નાખ્યું, આટલું શું બોલવાની જરૂર હતી મારે. ઘણી વખત મગજ જ ના ચલાવીએ અને કંઈ થઈ જાય એટલે ઉકળી પડીએ, જઝબાતી બની જઈએ એકદમ, અને પછી આપણે બી જે છે સામેવાળાની સાથે આમ થઈ જઈએ, પછી આપણને અફસોસ થાય કે જરા આ તો વાપર્યું જ, કે મારે શું કરવું જોઈતું હતું આ ટાઈમે. ઇમામ કે છે જે અક્કલ વાપરશે ને એ હંમેશા સરદારી રાખશે. જોજો અક્કલમંદ ઇન્સાન બધાને એમ થાય કે બહુ હોશિયાર છે, હું આ ગમે ત્યારે કંઈ નથી બોલી નાખતો, બહુ વિચાર કરીને કામ કરે છે, મશવેરો લે છે, પૂછે બધાને. તો ઇમામ કે છે આ ચાર વસ્તુ તમને સરદારી આપશે, ઇફ્ફત, અદબ, જૂદ અને અક્લ. ઇન્શાલ્લાહ ગૌર ફિક્ર કરજો ઘરે જઈને ઇમામની વાત પર. ઇમામના કલામ 100% અસરકારક હોય, યકીન છે આપણને, ઇમામે જે કીધું હોય એમાં બધી વસ્તુમાં અસર હોય. વિચારજો, ઇન્શાલ્લાહ એના પર અમલ કરશું તો આપણને પણ સરદારી નસીબ થશે, ઇજ્જત નસીબ થશે.
નારે તકબીર,
અલ્લાહુ અકબર,
નારે રિસાલત,
યા રસૂલ અલ્લાહ,
નારે હૈદરી,
યા
હૈદરી,
યા
હૈદરી,
યા
અલી ઔલાદ અલી પર બાબા સે પરત સલવાત,
અલ્લાહુમ્મા
સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ.
આપણો ટોપિક છે એના પર આપણે આગળ વધીએ કે આપણા બચ્ચાઓના અને આપણા ઈમાનની સલામતી માટે શું કરવાનું છે. આજનો ટોપિક બહુ જરૂરી છે માઓ માટે, ખાસ કરીને છે કે પોતાના રિસ્ક માટે કોશિશ કરે કે પોતે જે ખાય છે પોતાના બચ્ચાઓને જે ખવડાવે છે એ હલાલ રિસ્ક હોય, બહુ કોશિશ કરવાની. કારણ કે ખાવા પર, રિસ્ક પર ઘણું બધું ડિપેન્ડ કરે છે, બહુ મોટો દારોમદાર છે ખાવા પર. કારણ કે જો રિસ્ક હલાલ નહીં હોય તો નસીહત અસર નહીં કરે. નસીહત એટલે કોઈ શિખામણ આપશે તો એની શિખામણની પછી અસર ના થાય જો ખાવાનું હલાલ ના હોય, આપણા પેટમાં હલાલ ગીઝા ના જતી હોય, તો પછી કોઈની પણ નસીહત એના દિલ પર અસર નહીં કરે. એનો બેસ્ટ એક્ઝામ્પલ કરબલામાં જોઈએ આપણે. કરબલામાં હજારોની તાદાદમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે લોકો ઊભા હતા. મેં ઘણી મદરસોમાં કીધું કે ત્યાં ઊભા રહેવાવાળા નમાઝી હતા, કુરાનના કારી હતા, યઝીદની ફોજમાં કુરાનના તિલાવત કરવાવાળા હાફિઝે કુરાન હતા, રસૂલને જોયા હતા, મૌલાએ કાયનાતને જોયા હતા, તે છતાં હુસૈનની સામે ઊભા છે, ઓળખે છે કે જેની સામે ઊભા છે એ રસૂલનો નવાસો છે. શા માટે? ઇમામે હુસૈન ખુદ એના જમાનાના ઇમામ કહી રહ્યા છે. જ્યારે ઇમામે છેલ્લો ખુતબો આપ્યો એની શહાદત પહેલા, ઇમામ હુસૈન અલસલામ ખુતબાને ખતમ કરે છે અને પછી ઇમામ યઝીદીઓ તરફ જોઈને કહે છે કે એ યઝીદીઓ, મને ખબર છે મારી વાતોની તમારા દિલો પર કોઈ અસર નહીં થાય, કારણ કે તમારા પેટ હરામથી ભરેલા છે. કોણ કર્યું છે? વક્તના ઇમામ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે મારી વાતોની તમારા દિલો પર કોઈ અસર નહીં થાય, કારણ કે તમારા પેટ હરામથી ભરેલા છે. વિચાર કરો, એક વક્તના ઇમામની વાતનો અસર ના થાય જેના પેટમાં હરામ હોય એના, તો પછી દુનિયાની કોઈ તાકાત નથી કે જે હરામ ખાવા વાળાના દિલ પર વાત પહોંચાડી શકે.
અસલામ અસલામ
યા ઇમામ, યા ઇમામ.
અસલામ અસલામ
યા ઇમામ, યા ઇમામ.
અલ્લાહ પરમ સલવાત,
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. બરાબર છે ને? ગમે તેવા મોટા મોલાના તમે બોલાવો, ગમે તેવી મોટી મૂલ્યાણી બોલાવો, ગમે તે આવી જાય, જો એના પેટમાં હરામ હશે તો એના દિલ પર ગમે તેવી સારી મજાલિસ હશે તો પણ એના દિલ પર કોઈ અસર નહીં થાય. કારણ ઇમામે હુસૈને કીધું છે કે હરામ તમારા પેટમાં છે તો મારી વાત પણ તમને નહીં અસર કરે. મારી માઓ અને મારી બહેનો, આ બહુ સાચી રિયાલિટી છે, સાચી હકીકત છે કે જ્યારે પેટમાં બચ્ચાઓના હરામ જાય છે તો પછી બચ્ચાઓ કંઈ સાંભળવા તૈયાર જ નથી થતા. એક રિયલ વાત છે, એક સાચી વાત છે કે અમુક બચ્ચાઓ ભણવા ગયા, બચ્ચાઓ મા બાપની તરબિયત સારી હતી, વાલદેને તરબિયત સારી કરી હતી, પણ પછી જ્યારે બચ્ચા ભણવા જાય છે અને ત્યાં જઈને જ્યારે હરામ ખાય છે, ભણીને જ્યારે પાછા આવ્યા મા બાપ પાસે, તો એ મા બાપ કહે છે કે હવે મારા બચ્ચા દીનથી દૂર થઈ ગયા, મજલિસમાં નથી આવવું, મજાલિસો નથી સાંભળવી, પરદો નથી કરવો, હવે એને કંઈ અસર જ નથી થતી અમારા બાળકોને. અમે તરબિયત તો સારી કરી હતી, પણ જે હરામ ખાધું અમારી ઔલાદે બહાર જઈને, એના કારણે અમારા બચ્ચાઓના દિલ મોરદા થઈ રહ્યા છે. તમે બી તમારા બચ્ચાઓને જ્યારે ભણવા માટે બહાર મોકલો છો તો માઓ બહુ ધ્યાન રાખે પોતાની ઔલાદ. એવું ન થાય કે દુનિયાની હરીફાઈ માટે, હરીફાઈ એટલે કોમ્પિટિશન, કોમ્પિટિશન સમજો છો ને, એવું ન થાય કે આના બચ્ચા ભણ્યા તો હું પણ મારા બચ્ચાને ભણાવું, અને દુનિયાની હરીફાઈમાં ને હરીફાઈમાં, કોમ્પિટિશનમાં ને કોમ્પિટિશનમાં, અથવા દુનિયાની માલ અને દોલતની લાલચમાં આપણે આપણા બચ્ચાના ત્યાં ઈમાનનો સોદો ન કરી દઈએ. વાલિદૈન જિમ્મેદાર હોય છે ને પછી. મેં જ એવી જગ્યાએ બચ્ચાને ભણવા મોકલ્યા કે જ્યાં હલાલ ખાવાનું મુમકિન ન હતું, અથવા હલાલ ખાવાનું તો મુમકિન હતું પણ મારા બચ્ચાનું ઈમાન જ એટલું મજબૂત નહોતું, અથવા એના પાસે ઇલ્મ જ નહોતું કે શું હલાલ છે ને શું હરામ છે. વાલિદૈન ખુદ પોતાની ઓલાદને આવા ગડ્ઢામાં, આવા ખાડામાં નાખી દે છે. પછી મોટા થાય, જવાન થાય, પછી વાલેદેન રોવે છે કે હવે કોઈ નસીહત કરીએ છે તો વાત નથી માનતા, મજાલિસમાં નથી આવતા, નમાઝ નથી પડતા, પરદો નથી કરતા, પણ ભૂલ તો મારી હતી કે મેં દુનિયાનો માલ વધારે મારી ઓલાદ કમાઈ શકે ફ્યુચરમાં, અથવા તો લોકો કરે છે એટલે હું પણ કરું, એમ વિચારીને મેં મારા હાથથી મારી ઓલાદને ખાડામાં નાખી દીધી. મારી માઓ અને મારી બહેનો, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે તમારી કે તમે તમારા બચ્ચાના દુનિયાવી ફ્યુચરના પ્લાનિંગ કરતા પહેલા એની આખરતનો ફિકર કરજો. વિચારજો કે ક્યાંક આના કારણે મારા બચ્ચાની આખરતનો સોદો ન થઈ જાય. શું થશે? ઓછું ભણશે. જો એક વસ્તુ યાદ રાખજો, રિસ્કનો જામીન ખુદા છે, અને ખુદાએ કીધું છે જેના કિસ્મતમાં જેટલું રિસ્ક છે એ હું એને હર હાલમાં પહોંચાડી દઈશ. દુનિયામાં એવું છે કે જે ભણતા નથી કમાતા નથી એવું છે, હા કે ના? જો કોઈ એવો માણસ હોય કે જે ભણ્યો નથી તો જરૂરી છે કે ના ભણ્યો હોય તો એને પૈસા ના મળે? કરોડોપતિ જોયા છે, કરોડોપતિ અંગૂઠા છાપ હોય છે. અંગૂઠા છાપ સમજો છો, પોતાની સાઈન નથી કરી શકતા બેંકના અકાઉન્ટ માટે કે કંઈ બી બિઝનેસ ડીલ હોય ને, સાઈન નથી કરી શકતા, અંગૂઠા મારે છે, કરોડોપતિ છે. તો શું આપણે એમ વિચારીએ છીએ કે ખાલી ભણાવશું તો જ અલ્લાહ એને રોજી આપશે? અલ્લાહ પર ભરોસો રાખો, એની કિસ્મતમાં, મારી ઓલાદની કિસ્મતમાં જેટલી રોજી છે એને મળશે જ. એને હું ક્યાંય પણ ભણાવીશ, મારા મુલ્કમાં અગર મારી નજરની સામે રહીને એનું ઈમાન સલામત રહે છે, એ હલાલ ખાઈને ભણી શકે છે, તો કંઈ વાંધો નહીં, મારા બચ્ચાને હું અહીંયા ભણાવીશ. મારો બચ્ચો બહાર જાય છે ત્યાં હલાલ હરામ જાણે છે, એના નફ્સમાં એટલી તાકાત છે કે ત્યાં ગયા પછી મા બાપની ગેરમોજૂદગીમાં હલાલ ખાઈ હરામથી પરહેજ કરીને ભણી શકે, તો તમે મોકલજો. ડિસિઝન તમારે લેવાનું છે.
નારે વૈદરી
યારી,
વૈદરી
યારી,
વૈદરી
યારી,
આપાસે પલન સલવાર,
અલ્લાહ
મહામાન.
ક્યાંક એવું ન થાય કે જિંદગીનો એક ગલત ફેસલો જિંદગી પણ બરબાદ કરી નાખે, આખિરત પણ બરબાદ કરી નાખે. ખબર છે એટલે બેદ અથાર અને મુસલામની હદીસોની રોશનીમાં અમુક એવી ફઝીલત છે કે જે હલાલ ખાવા વાળાને નસીબ થાય છે ખુદા તરફથી, અને અમુક એવી બોરાઈ છે જે હરામ ખાવા વાળાને ખુદા એના દિલમાં પછી રાખી દે છે. પહેલા આપણે જોઈએ કે હરામ જેના પેટમાં જાય છે એના અંદર શું અસરાત આવે છે. જ્યારે હરામ ખાય તો શું અસરાત આવે? સૌથી પહેલું, જ્યારે એ હરામ ખાય છે તો એની અંદર હિર્સ પેદા થાય છે. હિર્સ એટલે લાલચ, લાલચ એ લાલચી બની જાય છે. એટલો લાલચી, એટલો લાલચી કે બસ લાવો લાવો લાવો, બસ લાલચ, દુનિયાની લાલચ છે, બસ એને દુનિયા જ જોવે છે. હરામ ખાવા પર એ લાલચી બની જાય છે. બીજું, હું બહુ જલ્દી જલ્દી મારી વાત કરીશ કારણ કે એક વાક્ય છે જેના માટે મને ઘણો ટાઈમ જોશે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્યો છે કે આજે હું કહીશ ઇન્શાલ્લાહ, એટલે હું મારી વાત જલ્દી જલ્દી કહી રહી છું તમને. બીજું, લાલચ ફર્સ્ટ વસ્તુ. બીજી વસ્તુ, એના અંદર હવસ પેદા થાય છે. હવસ સમજો છો ને? હવસ એક ખ્વાહિશાત જે ખુદાએ મર્દ અને ઔરતમાં રાખી છે. મર્દમાં અને ઔરતમાં જે ખ્વાહિશ છે ને, એને કહેવાય હવસ. જ્યારે ઇન્સાન હરામ ખાય ને તો એની અંદર હવસ પેદા થાય છે. પછી હવસ જ્યારે પેદા થાય તો ઇન્સાન નથી જોતો કે મારી હવસને સેટિસ્ફાય કરવા માટે હું હલાલ રસ્તો અપનાવી રહ્યો છું કે હરામ રસ્તો છે. ઇન્સાન ફિકર નથી કરતો પછી. આ બીજી વસ્તુ. ત્રીજું, જેના પેટમાં હરામ જાય છે એની અંદર ખુદગરજી પેદા થઈ જાય છે. ખુદગરજીને ઇંગ્લિશમાં અમે કહીએ સેલ્ફિશનેસ. ખુદગરજી એટલે ફક્ત પોતાનો જ ખ્યાલ કરશે, એને કોઈ પડી નથી કે કોઈ ગરીબનું શું થયું છે, યતીમનું શું થાય છે, જમાતમાં પરેશાન લોકો છે, એ ખુદગરજ બની જશે. એને એનું, એની ઓલાદનું, એના ઘરનું, એની બાયડીનું, બસ એની જ ફિકર હશે. ઇન્સાન ખુદગરજ બની જાય છે. ચોથું, એની અંદર ખ્વાહિશાતે નફસાની બહુ વધી જાય છે. ખ્વાહિશાતે નફસાની એટલે નફ્સની ખ્વાહિશાત. આપણો નફ્સ કરે ને ખ્વાહિશ, આજે તો આમ કરવું છે, આજે તો આમ જવું છે, વેકેશન માટે અહીંયા જવું છે, અહીંયા ખાવું છે, અહીંયા હરવું છે, અહીંયા ફરવું છે, બસ એની નફ્સની ખ્વાહિશો વધતી જશે, વધતી જશે. એને પાસે બસ એની દુનિયાની તમન્ના એના અંદર વધારે થતી જશે. આ ચોથી બુરી સિફત જે એના અંદર પેદા થઈ છે. પછી જે પાંચમી સિફત, એને બધી જ કસરત કિલ્લત લાગશે. કસરત એટલે શું? વધારે. કિલ્લત એટલે થોડું. એની પાસે ગમે તેટલી વસ્તુઓ વધારે હશે ને તો પણ એને લાગશે કે ઓછું છે. હજી કબાટ ખોલશે પોતાનો વોર્ડરોબ, ઉપરથી નીચે સુધી કપડા હશે તો બી એમ કહેશે કે મારા પાસે તો કંઈ નથી. આ કારણ શું થયું? હરામ ગિઝાનો અસર છે. ગમે તેટલું કસરત હશે તો બી એને કિલ્લત લાગશે, ઓછું લાગશે એને. આજે તમે જુઓ દુનિયામાં, દુનિયાના ટોપ 10 ના લિસ્ટ બને છે, ખબર છે? પૈસા વાળાના હર વર્ષે ટોપ 10 ના લિસ્ટ આવે છે. જે 10મા નંબર પર હશે તો એને એમ લાગશે કે હજી મારા પાસે ઓછું છે, મારા પહેલા નંબર પર પહોંચ્યું છે. છે શું છે? આ હરામ ગિઝાનો અસર છે. ગમે તેટલું હોય પણ તો પણ એને શું લાગે? ઓછું જ લાગે છે. આ પાંચમી બુરી સિફત. છઠ્ઠી બુરી સિફત જે એના અંદર પેદા થાય છે, એ છે કે એને હંમેશા એશ આરામની ફિકર હશે. પોતાના જિસ્મને કોઈ તકલીફમાં નથી નાખવું, કોઈ મહેનત નથી કરવી એને, એને કોઈ કુરબાની નથી આપવી. એને બસ એમ છે કે હું એશ કરું, આરામ કરું, બસ મારી જિંદગી છે જે આરામની સાથે નીકળે. આ છ બુરી સિફત એની અંદર પેદા થાય છે કે જે હરામ ગિઝા ખાય છે. હવે આપણે વિચારે કે આપણે કોઈ દિવસ આપણી ઓલાદને આ છ સિફત સાથે જોવી પસંદ કરશું? કે એની અંદર લાલચ હોય, એની અંદર હવસ હોય, ખુદગરજી હોય, ખ્વાહિશાથી નફસાનીથી ભરેલો હોય, કસરત છે તો પણ એને ઓછું લાગે છે, એશ આરામ, બસ ઈ જ એની જિંદગીનો મકસદ, કોઈ માને છે કે એની ઓલાદ આવી બુરી સિફતો આવે. ઇમામોની હદીસોની રોશનીમાં ઓલમા કે છે કે આ છ બુરાઈ એની અંદર પેદા થઈ જશે જો એના પેટમાં હરામ જશે. ત્યાર પછી ચાર એવી અઝીમ ફઝીલતો છે જે ખુદા એને આપે છે જે હલાલ ખાય છે. હલાલ ગિઝા જ્યારે ખાય તો પરમેશ્વર એને ચાર નેમતો અતા કરે છે, ચાર ફઝીલતો અતા કરે છે. એમાંથી સૌથી પહેલા ખુદા એને જોહદની તૌફીક આપે છે. જોહદ શું છે? ઇમામને પૂછ્યું મૌલાને કે ઇમામ જોહદ એટલે શું? ઇમામે કીધું કે જેના પાસે જોહદ હશે એ પોતે તો દુનિયાની નેમતોનો માલિક બનશે. મારા પાસે ગાડી હોઈ શકે, મારા પાસે બંગલો હોઈ શકે, બેંક બેલેન્સ હોઈ શકે. જોહદ એટલે ઇમામ કહે છે કે દુનિયાની નેમતોનો તો એ માલિક બની શકે છે પણ એ દુનિયાની દોલત યા દુનિયાની ચીજો એની માલિક ના બનવી જોઈએ. એટલે શું? બસ હવે જીવું તો ગાડી માટે, જીવું તો પૈસા માટે. જેની પાસે જોહર હોય એની પાસે જ્યારે નેમત આવે તો એ શુક્ર અદા કરે, અને કોઈ કારણસર ખુદાના ખાસ્તા નેમત હાઈલી જાય તો માતમ ના કરે, હાઈ બોલ ના કરે, ડિપ્રેશનમાં ના જતો રહે. જેની પાસે જોહર હોય એ નેમતના ચાલ્યા ગયા પછી પણ શુક્ર અદા કરશે. થાય છે? જિંદગીની રિયાલિટી છે. આ નેમત મળે છે અને ક્યારેક જતી પણ રહે છે. તો ઇન્સાન જેના પાસે જોહદ હશે એ નેમતના ગયા પછી ગમ નહીં કરે. ખુદા ઠીક છે, તારી મસલેહત હતી, જોબ જતી રહી, મારી કઈ નહીં પરવર્તીકાર. પરવર્તીકાર બિઝનેસમાં લોસ થઈ ગયો, ખુદા તારી મસલેહત છે, આમાં કોઈ રાજ હશે તારો પરવર્તીકાર. એને કહેવાય જોહદ. જે હલાલ ખાશે ખુદા એને જોહદની તૌફીક અદા કરશે. બીજું પરવર્તીકાર એને ઇસ્તકામત અદા કરશે. ઇસ્તકામત એટલે ફર્મ ડિટર્મિનેશન, પાકો અને મજબૂત ઈરાદા વાળો બનાવશે. આજે આપણે જોયું છે કે આપણા પાસે ઈરાદાઓ મજબૂત નથી. નમાઝનો ટાઈમ થાય, દાખલા તરીકે 5:30 વાગે, હું અલાર્મ મૂકી હોય 4:30 વાગ્યાની, નમાઝ ઈશા પડવા ઉઠું છે. આજ તો મસલો આપણે જોઈએ તો કે નમાઝ ઈશા આપણે રાત્રે પણ પડીને સૂઈ શકીએ છીએ, પણ એક વાત છે સાડા ચારે હું બંધ કરું, પોણા પાંચ ની બંધ કરું, પાંચ ની બંધ કરું, સાડા પાંચ ની બંધ કરું, છ વાગ્યાની છેલ્લી અલાર્મ વાગે ત્યારે ઉભી થઈને દોડું ને બે રકાત નમાઝ પડું છું. આ છે આપણો ઇસ્તિકામતનો હાલ. પાકો ઈરાદો જ નથી આપણા પાસે, જે કરવું છે એ કરવું છે મારે, એવું ડિટર્મિનેશન આજે આપણા પાસે નથી રહ્યું. બાળકોને આપણે જોઈએ, બચ્ચાઓને આપણે જોતા હોઈએ, ભણવું છે, રાત્રે મોડે સુધી ભણશું, બે વાગ્યા સુધી ભણશું, અમે એના બધામાં 10 વાગ્યામાં સુઈ ગયા હોઈએ. કોઈ પાકો ઈરાદો જ નથી, કંઈ નક્કી કરીએ છીએ તો એના પર બાકી રહેવાની આપણા નફ્સમાં તાકાત નથી. આજે કારણ શું છે? પાક વિઝા નથી. ખુદા કહે છે કે પાક વિઝા ખા તો હું તને ઇસ્તિકામત આપીશ. પાકો ઈરાદો હશે તારો, તું જે કરવા માંગીશ એ કરીને રહીશ. આ બીજી સિફત જે ખુદા આપે છે. ત્રીજું ખુદા કહે છે હું તને સબ્રની તૌફીક આપીશ. જોઈએ છે કે સબ્ર ખતમ થઈ ગયો છે, ખાસ કરીને જવાનોમાં આપણે જોઈએ સબ્ર નથી. ઝઈફો માશાલ્લાહ બુઝુર્ગો કેટલો સબ્ર કર્યો છે પોતાની લાઈફમાં, એટલા મકામ પર નથી પહોંચ્યા લોકો. આજે સબ્ર નથી આપણા પાસે. આ ત્રીજી ફસીલત, ત્રીજી નેમત જે ખુદા આપે છે હલાલ ખાવા વાળાને. ચોથું ખુદાવંદે આલમ એને ઈસારનો જજ્બો આપે છે. ઈસાર એટલે ખર્ચ કરવું, અલ્લાહની રાહમાં પોતાની દોલતને પોતાની નેમતને આપવું, એને કહેવાય ઈસાર. આજે તો વિચારીએ કે કાઢવું છે, સદકો કાઢવો છે, કોઈએ મદદ માંગી લ્યું છે, 50 યુરો સુધી વિચાર હોય, પછી આવતા 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 છેલ્લે 10 યુરો નીકળે, 50 પરથી 40, 40 પરથી 30 આવીએ, પછી એમ થાય કે આ વધારે છે, 10 બહુ થઈ જશે છે ને. આ છે આપણો ઈશારા છે. માલમાંથી ખર્ચવાની આપણને બહુ ઈચ્છા ઓછી થઈ ગઈ છે. આજે જે હલાલ ખાશે ખુદા એને ઈશારનો જસ્બો અદા કરશે. મારી માઓ મારી બહેનો, બહુ આદત નહીં કરવાની આપણે આપણા બચ્ચાઓને બહારથી લાવીને. તમને ખબર છે ભલે કદાચ હલાલ પણ હોય, બહારનું જે તમે લાવો છો, જ્યાંથી લાવો છો, તમને ખબર છે કે આ દુકાનમાંથી હલાલ ખાવાનું છે, પણ તે છતાં પાકીઝગીમાં કમી હોય, કંઈક તો કમી હોય. જે પાકો તહારથી આપણે ઘરમાં ખાવાનું બનાવતો હોય એવું તો ના હોય ને. આજે આપણે જોઈએ છીએ કે બહારનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ટ્રેન્ડ એટલે સમજો છો ને, શોખ. શોખ માઓને પણ એમ કે અમને થોડી રાહત, અને બચ્ચાઓને પણ ટ્રેન્ડ. આજે તમે શાક રોટલા ઘરમાં ખાવાના દો તો બચ્ચાઓને નથી ગમતું, કારણ કે બહારનું ખાવું છે. હવે મારી માઓને મારી બહેનો, સારામાં સારું મોટા હાર પાક તાહીર ખાવાનું બનાવીને ખવડાવો. જેટલું તમે પાક અને તાહીર ખાવાનું બચ્ચાના પેટમાં નાખશો, જવાનોના પેટમાં જશે, એ લોકો એટલા જ સારા વિચાર, નેક તૌફીકાત અને ઈમાનની મજબૂતીની સાથે મોટા થશે. ખાવાનો બહુ મોટો રોલ પ્લે કરી જાય છે. મારી માઓ અને બહેનો, થોડી કુરબાની આપતા શીખીએ આપણે, આપણા બચ્ચાઓને શીખવાડીએ કે જો હલાલ ના મળતું હોય, આપણને ના સરખાઈ આવતી હોય તો કંઈ નહીં, આપણે થોડી વાર ભૂખ્યા રહી લઈશું તો કંઈ વાંધો નથી. આટલા આટલા કલાકના રોઝા રાખીએ છીએ આપણે. કેટલા કલાકના રોઝા હોય છે? 15 કલાક 16 કલાક. હા તો શું 4-5 કલાક ભૂખ્યા ના રહી શકીએ? કોક કોક ફેરી આપણા પર એવો ટાઈમ આવ્યો હોય તો 4-5 કલાક ના ભૂખ્યા રહી શકીએ? નહીં. મજબૂત બનાવો દિનને. જે મળ્યું, જ્યાં મળ્યું, બધું બેનિફિટ ઓફ ડાઉટના તોર પર બધું ખાઈ નહીં લેવાનું. આ શરીરે રજા આપી છે અમુક વસ્તુ કે ભાઈ બેનિફિટ છે, ડાઉટ છે, ખાઈ શકો છો તમે, પણ થોડા પોતાના ઈમાનની મજબૂતી માટે કોશિશ કરો. મારી માઓ એક વાક્ય વિચારવા મને લાગે છે કે મારો ટાઈમ એમાં પૂરો જ થઈ જશે, કદાચ 5 મિનિટ ઉપર બી જતી રહેશે. હું કોશિશ કરીશ કે બહુ જલ્દી જલ્દી આ વાક્યને પૂરી કરું. જો જે લોકોને હકીકતમાં પોતાના ઈમાનની ફિક્ર હોય છે, કેટલી કેટલી કુરબાનીઓ આપે છે. એક માણસ છે અબ્દુલ્લાહે બસરી, બસરાનો રહેવા વાળો. તો બહુ ખૂબસૂરત વાક્યો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે આપણે એનાથી કંઈક 10 હાસિલ કરશું. અબ્દુલ્લાહે બસરી બયાન કરે છે, બસરાના રહેવા વાળા હતા. અબ્દુલ્લાહે બસરી કહે છે કે કે વરસાદનો માહોલ હોય તો વરસાદ પડ્યો, કેમ કે વરસાદ આવ્યો તો મારા ઘરની એક દીવાર જે છે તૂટી ગઈ. થાય ને વરસાદ આવે બહુ તો અમુક જૂની દીવાર હોય તૂટી જાય. તો ઘરવાળાએ મને કીધું કે તમે કોઈ દીવાર બનાવવાવાળા મજદૂરને લઈ આવો, કડિયાને. શું કહો તમે એને ગુજરાતીમાં? એને કડિયો કહેવાય, દીવાલ બનાવવાવાળાને, મજદૂર. અબ્દુલ્લાહ બસરી કહે છે કે હું ગયો, અમારી બસરામાં એક જગ્યા હતી કે જ્યાં બધા મજદૂરો રોજ ભેગા થઈને ઉભા રહે, તાકે લોકો ત્યાં આવીને લઈ જાય જેને જે મજદૂર ખપતું હોય. ઘણી બધી જગ્યાએ આજે પણ એવું છે કે એક જગ્યા હોય જ્યાં બધા મજદૂરો ઊભા હોય કે ભાઈ અહીંયા અમને કોઈને કામ હશે તો અમને આવશે અને અહીંયાથી લઈ જશે. એ જમાનામાં તો આવા મોબાઈલ કે ફોન કે નંબર કે કોન્ટેક તો નહોતા કે ભાઈ આપણે ફોન કરીને કીધું કે આવી જાઓ મને કામ છે, કંઈ નહોતું એ વખતે. તો અબ્દુલ્લાહ બસરી કે છે હું જઉં છું ત્યાં અને હું ઈચ્છું છું કે કોઈ સારો કામ કરવાવાળો મજદૂર મને મળી જાય. અબ્દુલ્લાહ બસરી કે છે હું બધાને જોતો હતો, એટલામાં મારી નજર પડી એક મજદૂર પર કે જે બધાથી અલગ હતો. અલગ શું હતું? બેસીને કુરાનની તિલાવત કરી રહ્યો હતો મજદૂરોમાં. અબ્દુલ્લાહ બસરી કે છે મને બહુ નવાઈ લાગી કે કોઈ વાતો કરી રહ્યો છે, કોઈ મશ્કરી કરી રહ્યા છે, કોઈ એમને ખાલી ઊભા છે, અને આ જ છે મજદૂર પોતાનો ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યો અને કુરાન પડી ગયો છે. કેટલો મોટો દર્શ છે આપણા માટે. આપણા પાસે બી ઘણી ફેરી આવા ટાઈમ હોય છે આપણે ખાલી ખાલી બેસીને ટાઈમ બગાડી નાખતા હોઈએ છીએ. દાખલા તરીકે એરપોર્ટ પર હો તમે ટ્રાન્ઝિટમાં, આપણે બધાને જોતા હોય કોણ આવ્યું કોણ ગયું, કેટલી ફ્લાઇટ આવી કેટલી ફ્લાઇટ ગઈ, 2 કલાક 4 કલાક. હા, શા માટે? જિંદગીની એક પળ કિંમતી છે. હું તો હંમેશા કહું છું કે હવે તો આપણા પાસે કોઈ બહાનું નથી, મોબાઈલ છે આપણા પાસે. મોબાઈલ તો આપણે કોઈ દિવસ ભૂલીને ના જતા હોય, એ તો હોય જ. એની અંદર કિતાબો પણ છે, એની અંદર કુરાન પણ છે. કેમ એવો ટાઈમ બગાડવાનો? કાઢો, મોબાઈલ નીકાળો, કુરાન પડો, કિતાબો વાંચો, ઝિક્રે ખુદા કરો. શા માટે? તમે જોજો, ઘણા તમે જોશો એરપોર્ટ પર અકલમંદ ઇન્સાનો ભલે એ દુનિયાનું કામ કરે છે, બેઠા બેઠા કામ જ કરતા હોય, પોતાના લેપટોપમાં કંઈક કરતા જ હોય. એમનેમ સક્સેસફુલ ઇન્સાન ના બનાય, ખાલી ખાલી બેસીને ટાઈમ વેસ્ટ કરે તો કંઈ ના મળે. જ્યારે આવો ટાઈમ હોય તો એ ટાઈમની આપણે ફાયદો ઉપાડી લેવાનો. કેટલા કુરાનના પારા થઈ જાય આપણા, કેટલું સિક્રે ખુદા થઈ જાય, કેટલી કિતાબો વંચાઈ જાય. આમ તો આપણા પાસે ટાઈમ નથી હોતો, બધા હેરાન હોય છે આખો દિવસ, આવા ટાઈમે પકડો. તો અબ્દુલ્લાહ બસરી કે છે મેં જોયું કુરાન પડતું હતું, મને બહુ ગમ્યો, મને બહુ સારું લાગ્યું, મને લાગ્યું કે આ કંઈક ખાસ મજદૂર છે. અબ્દુલ્લાહ બસરી કે છે મારી પાસે ગયો, મેં કીધું કે ભાઈ મને દીવાર બનાવી છે, કીધું ઠીક છે તૈયાર છું તમારા તે કામ કરવા માટે, પણ મારી 2 શરત છે. કઈ શરત? અબ્દુલ્લાહ બસરીને કહે છે કે પહેલી શરત કે જેવો નમાઝનો ટાઈમ થશે હું કામ મૂકીને નમાઝ પડી દઈશ, અને ટાઈમ એ નમાઝના ટાઈમે મને મુસલ્લા પર આવું ખપશે. તમને મંજૂર છે? હા, હું જ મારી એવું ના એવું નહીં કે નમાઝમાં બહુ વાર લગાડી દઈશ તમારા કામમાં મોડું થઈ જાય, બસ નમાઝનો ટાઈમ થશે અને હું નમાઝ પડીને પાછું કામે લાગી જઈશ. ઠીક છે, મને મંજૂર છે. બીજી શરત કે જે બીજી શરત, મને આટલા પૈસા ખપે છે મારી મજદૂરીના તોર પર, 1 રૂપિયો ઓછો નહીં લઉં, 1 રૂપિયો વધારે પણ નહીં. અબ્દુલ્લાહ બસરી કે એ તો સમજમાં આવે કે મજદૂરીના તોર પર નક્કી થયા બાદ કોઈ 1 રૂપિયો ઓછો લેવા તો તૈયાર ના જ હોય, પણ 1 રૂપિયો વધારે પણ તને નથી જોતો? નહીં. દાખલા તરીકે મિસાલના તોર પર એણે કીધું હોય કે ભાઈ હું 100 યુરો લઈશ તમારી દીવાલ બનાવવાના, તો કે છે 101 યુરો પણ મને નહીં ચાલે, 99 યુરો પણ નહીં લઉં, હું 100 જ લઈશ. અબ્દુલ્લાહ બસરી કે છે દુનિયામાં ઓછા લેવાવાળા તો બહુ મળશે, પણ વધારે લેવા ના પાડવાળો તો કોઈ ના હોય ને. બધાને ખપે કે ભાઈ 100માં નક્કી કર્યું તો 110 આપે તો સારું છે. તો અબ્દુલ્લાહ બસરી કે છે એવું કેમ? બસ જે બી પૈસા હતા એ જમાનામાં યુરો નહોતા, એ જે બી દિરહમ દિનાર હતું, હું તો ખાલી દાખલો આપું છું તમને. એ કે છે માણસ કે ભાઈ બસ મારો આ અઠવાડિયાનો આ ખર્ચો છે, આટલા પૈસામાં મારું અઠવાડિયું નીકળી જાય છે. હું અઠવાડિયામાં 1 જ દિવસ કામ કરું છું, શનિવારના દિવસે, આખું અઠવાડિયું હું ઇલ્મે દીન હાસિલ કરું છું, આખું અઠવાડિયું હું કામ નથી કરતો, બસ મને એક અઠવાડિયાનો ખર્ચો જોતો હોય છે બસ, તો વધારે કેમ નહીં? કે વધારે આવી જાય તો પછી દુનિયાની માનની મોહબ્બત મારા દિલમાં આવે, એટલા માટે મને એક રૂપિયો પણ વધારે નથી જોતો. અબ્દુલ્લાહ બસરી કે જેમ જેમ એના સાથે વાત કરતો ગયો એમ એમ મને એના માટે માન પેદા થતા ગયું. આવો માણસ વધારે પૈસા નથી જોતા, નમાઝનો ટાઈમ આવે તો પછી નમાઝ પડવી છે, કુરાન પડી ગયો છે. અબ્દુલ્લાહ બસરીને તો બહુ ગમ્યું, લઈને આવે છે પોતાના ઘરે, પૂછે છે તારું નામ શું છે? કે છે કાસિમ છે મારું નામ. ઘરે આવે છે, કામ કરે છે, નમાઝના ટાઈમે નમાઝ પડે છે. હવે કામ ખતમ થઈ ગયું, સાંજ પડી ગઈ, ચાલ્યો ગયો કાસિમ. અબ્દુલ્લાહ બસરીના ઘરવાળાએ જ્યારે જોયું કે દીવાલ તો બહુ ફાઇન બનાવી, બહુ અવાજ હતી, બહુ સારું કામ કર્યું છે. હવે ઘરવાળાએ જ્યારે આટલું સરસ કામ જોયું તો ઘરવાળા કહે છે એક કામ કરો, આને કાલે ફરીથી તમે લઈ આવો, આપણા ઘરમાં હજી બીજું થોડું કામ બાકી છે કરવાનું. અબ્દુલ્લાહ બસરી કહે છે સારું. અબ્દુલ્લાહ બસરી પાછા જાય છે એ જગ્યાએ બીજા દિવસે સવારે, તો જોવે છે કે કાસિમ ન હતો ત્યાં. પૂછે છે બીજા મજદૂરોને કે બોલો કાસિમ નામનો મજૂર કેમ નથી? કે જે અઠવાડિયામાં એક જ દિવસ શનિવારે જાય છે. એને યાદ આવે છે અબ્દુલ્લાહ બસરીને કે હા, એણે મને કીધું હતું હું આખું અઠવાડિયું ઇલ્મે દીન હાસિલ કરું છું, એક જ અઠવાડિયામાં હું કામ કરું છું, અઠવાડિયામાં એક જ દિવસ. હવે અબ્દુલ્લાહ બસરી પોતાના ઘરવાળાને કહે છે જો કામ કરવાનું હોય તો બીજો લઈ આવો, એ નહીં મળે શનિવાર પહેલાં. ઘરવાળા કહે છે નહીં માંગો નથી, અમે શનિવાર સુધી વાટ જોવા તૈયાર છીએ. એટલું સારું કામ કરે છે કે તમે શનિવારે જજો ને એને લઈ આવજો. શનિવાર આવે છે, અબ્દુલ્લાહ બસરી જાય છે, પાછો લઈને આવે છે કાસિમે, પાછી એ જ બે શરત, નમાઝના ટાઈમે નમાઝ, જે નક્કી કર્યા હતા પૈસા એના કરતા એક રૂપિયો પણ વધારે નહીં. એ દિવસે પણ કામ બહુ સારું કરીને ગયો. હવે ત્રીજું અઠવાડિયું આવ્યું, અબ્દુલ્લાહ બસરીના ઘરવાળા કહે છે કે એક દિવસ હજી આપણને ખપશે એ માણસ, થોડું બીજું કામ બાકી છે હજી ઘરમાં. હવે અબ્દુલ્લાહ બસરી કહે છે હું ગયો, શનિવાર હતો ત્રીજો શનિવાર, હું માર્કેટમાં ગયો મજદૂરને લેવા, પણ હું જોઉં છું કે આજે પણ કાસિમ નથી. તો મેં પૂછ્યું કે ભાઈ આજ તો શનિવાર છે, આજ તો કાસિમના આવવાનો દિવસ છે, કેમ નથી આવ્યો? તો એના સાથીઓ કહે છે કે એ બીમાર છે, એની તબિયત નથી સારી. અબ્દુલ્લાહ બસરી કહે છે આમ તો મારો એના સાથે કંઈ રિશ્તો ના હતો, એક મજદૂર હતો અને મારા ઘરે એને કામ કરતો હતો, પણ એની અંદર એટલી સારી સિફતો હતી, એટલો નેક માણસ હતો કે ખબર નહીં મારું દિલ મને કહે છે કે અબ્દુલ્લાહ એની અયાદત માટે જા. અયાદત એટલે ખબર કાઢવા, એની ખબર પૂછવા માટે જા. એક મજદૂર છે પણ મારું દિલ ખબર નહીં, બહુ એના તરફ મોહબ્બત મારું દિલ મહેસૂસ કરી રહ્યું હતું. હું જાઉં છું, એડ્રેસ લઉં છું એ મજદૂરો પાસેથી અને ગોતતો ગોતતો એની સોસાયટી, એની એના મહોલ્લા પાસે પહોંચું છું. જોઉં છું કે બસરાની સૌથી ગરીબ વસ્તી છે, એકદમ ગરીબ લોકો રહે છે બસરાના, સૌથી ગરીબમાં ગરીબ લોકો આ વસ્તીમાં રહે છે. હું પૂછતો પૂછતો કાસિમના ઘરે પહોંચું છું, જોઉં છું કે એક બહુ નાનું એવું ઘર છે, બહુ જ નાનું ઘર. અબ્દુલ્લાહ બસરી અંદર જાય છે તો શું જોઈ છે કે કાસિમ બીમારીની હાલતમાં ખાટલામાં છે. અબ્દુલ્લાહ બસરી પાસે જાય છે અને અબ્દુલ્લાહ બસરી જ્યારે એની હાલત જોવે છે તો કહે છે કે કાસિમ તમારી તબિયત તો વધારે ખરાબ છે, તમને ડૉક્ટર ખપશે, ડૉક્ટરની જરૂરત છે, હું તમારા માટે ડૉક્ટર લઈ આવું. ત્યારે કાસિમ હાથ પકડે છે અબ્દુલ્લાહ બસરીનો અને અબ્દુલ્લાહ બસરીને કહે છે કે મને ડૉક્ટરની જરૂરત નથી, મારો સકરાતનો આલમ છે. જો જ્યારે ઇન્સાન પોતાની જાતને અલ્લાહ માટે એનું જીવનને આપી દે છે અલ્લાહ ખાતર, તો અલ્લાહ પણ એને એવી ફઝીલત અતા કરે છે, મર્યો નથી પણ એને ખબર પડી ગઈ કે મારી મોતનો સમય આવી ગયો છે. મજદૂર કહ્યું છે, જો તકવા માટે જરૂરી નથી કે કોઈ આલિમ હોય, કોઈ મોટા ઇલ્મ હાસિલ કરેલા હોય, કોઈ મજલિસ પડવા વાળા હોય, કોઈ બહુ મોટા મોટા ઇલ્મ વાળા હોય, એને જ આવું બધું મળે, નહીં. અલ્લાહ પાસે તકવા ઇમ્પોર્ટન્ટ છે, ભલે તમે મજદૂર છો. આપણા પાસે શિકાયત, અલ્લાહે કોઈને પાસે શિકાયતનો મોકો જ નથી રાખ્યો. આપણે એમ ના કહી શકીએ કે ખુદા હું કોઈ મજલિસ પડાવવા વાળી ન હતી, હું કોઈ મદ્રેસાની ટીચર ન હતી, હું કોઈ આલેમા ના હતી, હું તો એક હાઉસ વાઈફ હતી. હાઉસ વાઈફ સમજો છો? ખુદા કહેશે ના, બહારનું નથી આ, મેં એવું તો નથી કીધું કુરાનમાં કે આલિમો માટે કામયાબી છે કયામતના દિવસે. ખુદા કુરાનમાં શું કહે છે? જેની પાસે તકવા હશે એની માટે કામયાબી છે. તમે કોણ છો, તમે શું છો એને પૂછવામાં આવે. તમે શું લઈને આવ્યા છો, તમે અલ્લાહ માટે કેટલું જીવ્યા. ભલે તમે ગરીબ હતા, તમે મજદૂર હતા, તમે હાઉસવાઈફ હતા, તમે ઘરમાં કામ કરતા હતા, તમારા શોહરની શોહરદારી કરી, બચ્ચાની પરવરિશ કરી, તમારા ઝઈફોનો ખ્યાલ કર્યો, અલ્લાહને આજ ને કી જોવે છે બધી. ક્યારે એમ ના કહો કે અમારા પાસે ટાઈમ નહોતો તો અમે કંઈ બહુ મોટું મોટું નહોતા કરતા, અમે બહુ મોટા કામ નથી કર્યા. ખુદા તો કયામતમાં અમારા માટે શું જઝા છે? પરવરદિગાર, હું બચ્ચાવાળી હતી તો હું મસ્જિદના કામ નહોતી કરી શકતી. પરવરદિગાર, હું બચ્ચાવાળી હતી તો હું બહુ ઇલ્મ હાસિલ ના કરી શકી. પરવરદિગાર, હું બચ્ચાવાળી હતી, મારા ઘરમાં ઝઈફો હતા, હું લાંબી લાંબી મુસ્તહબ નમાઝો નહોતી પડી શકતી. પણ પરવરદિગાર, તે જે વાજિબ કર્યું તું એ તો હું કરતી હતી ખુદા. પરદો બરાબર કર્યો ખુદા, નમાઝો બરાબર પડી, શોહરદારી બરાબર કરી, ઝઈફોનો ખ્યાલ રાખ્યો. ખુદા કહે છે મને આવો બરાબર જોઈએ છે. કોને ખબર છે કયામતમાં કઈ નેકી ખુદાને પસંદ આવી જાય? ત્યારે ના વિચારો કે અલ્લાહ પાસે મોટી મોટી નેકીના મોટા મોટા ઇનામ છે. અલ્લાહ અકબર, યા રસૂલ વાજિબ કર, ગુનાહથી પરહેજ કર, બસ મારી પાસે તારી ઇજ્જત છે. અબ્દુલ્લાહ બસરી કે અબ્દુલ્લાહ બસરીને કહે છે મારો સકરાત છે, હું નથી જીવવાનું, હવે મને ડોક્ટરની જરૂર નથી. હું ક્યારનો ખુદા પાસે દુઆ કરી રહ્યો હતો કે પરવરદિગાર કોઈ એવાને મારી પાસે મોકલી દે જેને હું અમુક વસિયતો કરી શકું, મારા છેલ્લા ઘડીમાં મને કામ આવે એવી કોઈ વ્યક્તિને મારા પાસે મોકલી દે પરવરદિગાર. અને ખુદાએ મારી દુઆ કબૂલ કરી છે ને તમને મારા પાસે એટલે મોકલ્યા છે. અબ્દુલ્લાહ બસરી કે છે હું બહુ શોક્ડ હતો, સદમામાં હતો કે એક જવાન માણસ છે અને એને ખબર છે કે એની મોત આવી ગઈ છે, આવો નેક માણસ છે આ. અબ્દુલ્લાહ બસરી કે છે હું એહતરામ અને એની પાસે બેસી ગયો. એણે વસિયત કરી અબ્દુલ્લાહ બસરીને કે અબ્દુલ્લાહ, હું મજદૂર હતો, મારા પાસે અમુક ઓઝાર છે. ઓઝાર સમજો છો? સાધનો છે, કામ કરવા માટે સાધનની જરૂરત પડે. મારા ઓઝાર જે છે, જે સાધનો છે, એને વેચી દેજે બજારમાં, એ પૈસા જે આવે એનાથી મારા ગુસલો કફનનો ઇંતજામ કરજે. ગરીબ હતો માણસ, પૈસા નહોતા, બસ એ વેચી દેજે, જે પૈસા આવે એમાંથી મારા ગુસલ અને કફનનો તો ઇંતજામ કરી દેજે. પહેલી વસિયત. બીજી વસિયત અબ્દુલ્લાહ બસરીને કહે છે, અબ્દુલ્લાહ એક વસિયત છે કે તમે મારી મોત બાદ બગદાદ જજો, બસરાથી બગદાદ. તમને ખબર હશે ઇરાકમાં બસરા એક શહેર છે, એક શહેર બગદાદ છે. તમે બગદાદ જજો. અબ્દુલ્લાહ ક્યાં હતા? બસરામાં. બગદાદ જજો, મારું આ કુરાન લઈને, કુરાન આપે છે જે કુરાન રોજ પડતો હતો માર્કેટમાં બેસીને, અને બેશ કિંમતી અંગૂઠી, બહુ જ કિંમતી જમાનાની અંગૂઠી, એક અંગૂઠી આપે છે. સમજો કે સૌથી હાઈએસ્ટ કિંમતની અંગૂઠી હતી, બેશ કિંમતી અંગૂઠી અને કુરાન. આ બે વસ્તુ લઈને તમે બગદાદ જજો. ક્યાં? હારૂન રશીદના દરબારમાં. હારૂન રશીદ એ વખતનો બાદશાહ હતો બગદાદમાં. બાદશાહ પાસે જજો. અબ્દુલ્લાહ બસરી કહે છે કે હારૂન રશીદ પાસે, કે જે હા હારૂન રશીદ અઠવાડિયામાં ફલાણા દિવસે, દાખલા તરીકે બુધવારના, હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જે બી દિવસ એણે કીધો હતો, બુધવારના હારૂન રશીદ પોતાનો દરબાર ખોલી નાખે છે. જેને આવો એ આવી શકે છે, કોઈને શિકાયત કરવી હોય, કોઈને કમ્પ્લેન કરવી હોય, કોઈને કંઈ વાત કરવી હોય, બધા લોકો હારૂન રશીદના દરબારમાં જઈ શકે છે બુધવારના, એણે જે દિવસ કીધો હોય. હવે અબ્દુલ્લાહ બસરી કે છે ત્યારે તો આટલા બધા લોકો આવે, બાદશાહ દરબાર ખોલતો હોય, અઠવાડિયામાં એક દિવસ તો કોણ ના આવે એના પાસે પોતાની શિકાયતો કરવા ને પોતાની વાતો કરવા, કે જે આટલી ભીડમાં હું બાદશાહ પાસે પહોંચીશ કેવી રીતે? કે છે કાસિમ, તું વ્યાધિ ના કર, તું ખાલી કુરાન અને અંગૂઠી ઊંચી કરીને એને બતાવજે દૂરથી બાદશાહને.
હારુન રશીદ ને જ્યારે તારા હાથમાં આ કુરાન ને અંગૂઠી જોશે તો એ ખુદ બખુદ તને પોતાની પાસે બોલાવી દેશે, બધાની વચ્ચેથી તને આગળ બોલાવી દેશે. બસ આટલું કે છે. અને એટલી વારમાં તો કાસિમ ના જબાન પર છે અસલામ અલેકિયા રસૂલલ્લાહ, અસલામ અલેકિયા અમીરુલ મોમિનીન. હવે પોતે પોતાના બિસ્તર પર ઉઠવા માંગે છે કાસિમ, કોશિશ કરે છે કે બિસ્તર પર બેઠો થાય, ઊભો થાય, પણ કોશિશ કરે છે, પડી જાય છે, ફરીથી કોશિશ કરે છે, ફરીથી પડી જાય છે. કાસિમ કે છે અબ્દુલ્લાહ બસરીને કે અબ્દુલ્લાહ આખરી ખિદમત કરી દો કે મને તમે મારા બિસ્તરમાં ઊભો કરવામાં મદદ કરો. અબ્દુલ્લાહ બસરી કે છે કેમ ઊભા થવું છે તને, આટલી ખરાબ હાલત છે. કાસિમ કે છે તમે જોતા નથી મોલા અમીરુલ મોમિનીન આવ્યા છે. વિચાર કરો ઇન્સાનની જિંદગી પોતે કેવી વિતાવી કે મોલા એના સકરાતમાં એની રૂહ કબ્જ થવાના ટાઈમે હાજર છે. તમને નથી દેખાયું, મારા મોલા આવ્યા છે મારા સરાને, હું એના ઇસ્તકબાલમાં ઉભા થવા માંગુ છું. બસ કાસિમ કે છે મેં સહારો આપ્યો, એને અસલામ અલૈકુમ અમીરુલ મોમિનીન કીધું અને બિસ્તર પર પડે છે અને એ જ વખતે રૂહ કબ્જ થઈ ગયા છે. તો એવું લાગ્યું કે મોલા આવ્યા અને એની રૂહને લઈને વાદ્યુ સલામ જતા રહ્યા. કે છે કે એટલો હેરાન હતો હું, શું છે કાસિમની હકીકત, આટલો નેક માણસ અને આટલા નેક માણસનો હારૂન રશીદથી શું લેવા દેવા, આટલો ઝાલિમ બાદશાહ છે. તમને ખબર છે ને હારૂન રશીદના બારામાં તમે સાંભળ્યું હશે, આપણા ઇમામનો કાતિલ છે, કેટલા સાદાતનો ખૂન કરવાવાળો છે. એ સાદાતને એટલા એણે દીવારોમાં ચુનાવ્યા છે, કેટલા સાદાતને એણે કૂવામાં નાખીને એક સાથે કેટલાય સાદાતની કતલેઆમ કરી છે, આટલો ઝાલિમ બાદશાહ છે હારૂન રશીદ. હા હેરાન છે અબ્દુલ્લાહ બસરી કે ક્યાં આટલો નેક માણસ ને ક્યાં આવો હારૂન રશીદ, શું છે આ બધું. કે જે બસ આ રાજ મને જાણું તું એટલે હું જલ્દીથી એનું કુશલ કફન જે એણે મને જિમ્મેદારી સોંપી હતી બધું કરીને હું જલ્દીથી હું બગદાદ જઉં છું. બસ એ દિવસ હતો જ્યારે બગદાદમાં હારૂન રશીદનો દરબાર ખુલ્લો હતો. બસ મેં કુરાન અને અંગૂઠીના કેવા પ્રમાણે બતાવી, હારૂન રશીદ મને પોતાની પાસે બોલાવે છે. હારૂન રશીદ મને સવાલ કરે છે, બતાવ આ અંગૂઠી અને કુરાન તારા પાસે ક્યાંથી આવ્યું, ક્યાંથી આવ્યું. પેલો તો ગભરાઈ જાય છે બાદશાહ, સવાલ કરે કે ક્યાંથી આવ્યું તારા પાસે. કે છે કે હું એકદમ ગભરાઈને કહું છું કે આ મારા પાસે આ બસ એક જવાન હતો કે જે એક મજદૂર મારા ઘરે મજદૂરી કરવા આવતો હતો અને બસ મને એનાથી મોહબ્બત થઈ ગઈ, આ રીતે બીમાર થયો, હું એના પાસે ગયો અને એનો ઇંતકાલ થઈ ગયો અને એણે મને આ અમાનત આપી છે અને એણે મને કીધું હતું કે હું તમારા પાસે આ અમાનતને પહોંચાડી દઉં, તમને આપું આ. હવે એ બાદશાહ હારૂન રશીદ જ્યારે આ વાત સાંભળે છે તો એને પૂછે છે અબ્દુલ્લાહ બસરીને કે બતાવ એ જવાન કેવો હતો, એનો દેખાવ કેવો હતો, કેવો હતો દેખાવમાં. અબ્દુલ્લાહ બસરી બધો ભયાન હાલ બયાન કરે છે, એ આવો હતો, એ આમ દેખાતો હતો, એનો ચહેરો આમ હતો, એના વાળ આમ હતા, જેવી એને યાદ હતું જેવું આ બયાન કરે છે અબ્દુલ્લાહ બસરી, હારૂન રશીદની આંખમાંથી આંસુ છે, આંસુ આવ્યા જાય છે. હવે તો ઓર પરેશાન, આ ઝાલિમ બાદશાહ હોઈ રહ્યો છે એક જવાનના મરવા પર. કે છે કે અબ્દુલ્લાહ બસરી કે છે કે તમે કેમ રોવો છો. કે છે મારો દીકરો હતો હારૂન રશીદ, કે છે મારો દીકરો હતો કાસિમ, મારો દીકરો. અબ્દુલ્લાહ બસરી કે છે જ્યારે હું સાંભળ્યો એક ઝાલિમ માણસનો આવો નેક બચ્ચો, નેક ઓલાદ, મને યકીન નહોતું. ત્યારે હારૂન રશીદ બધી વાત કરે છે અબ્દુલ્લાહ બસરીને કે જે આ મને અલ્લાહે ચાર દીકરા આપ્યા, એક મામૂન, એક અમીન, એક મોતમાન અને એક કાસિમ. મને જ્યારે અલ્લાહે ચાર દીકરા આપ્યા, ત્રણ દીકરા જે મારા હતા મામૂન અમીન મોતમાન, આ બધા તો મારા જેવા હતા, ગુનાહગાર, બસ મારી જેવી નિયતો, લાલચ, દુનિયાની મોહબ્બત, અહેલે બૈતના દુશ્મન. તમને ખબર છે મામૂન અમીન પણ અહેલે બૈતના દુશ્મન હતા. પછી આ મારો દીકરો પહેલેથી નેક, એની માં નેક હતી, એની જે એ લોકો પહેલાના જમાના તમને ખબર છે કે ઘણી બધી ઔરતો સાથે શાદી થતી હતી, એની માં નેક હતી, મારો નેક દીકરો હતો. ઈચ્છતો હતો કે મારો આ દીકરો પણ મારા જેવો થઈ જાય, મારો દીકરો હંમેશા મારા સાથે. આ વાત પર મને હંમેશા કહેતો, બાબા આ હુકુમત ગઝબી છે, તમે અહેલે બૈતનો હક ગઝબ કર્યો છે, આ તમારો હક નથી, તમે અહેલે બૈતને આપી દો. આ માલ જે તમારા પાસે છે, માલ ગનીમત, હરામ માલ છે. આ બધો મારા સાથે હંમેશા હક અને બાતિલ માટે મારા અને એની વચ્ચે હંમેશા આ રીતે વાતો થતી હતી. હું માનતો નહોતો ને, એ મારી વાત નહોતો, મારા વાત પર નહોતો ચાલતો, ત્યાં સુધી કે મારા દીકરાએ જ્યારે જોયું કે મારો આખો સલ્તનત હરામની છે, ખાવાનું હરામ, પૈસા હરામ, બધું હરામ, મારા દીકરો મારા દરબારમાં મારા ઘરમાં ખાવાનું નહોતું ખાતો, નહોતો ખાતો, અહીંયા નહોતો જમતો, એના દોસ્તોમાં બહાર રૂખું સૂકું કંઈ પણ ખાઈ લેતો, પણ મારા ત્યાં કોઈ દિવસ એને જમ્યું નથી. કારણ કે તો આ હરામ છે, આવું હરામ ના ખાઈ શકું. ડર હતો એને પોતાના ઈમાનનો કે જો મેં અહીંયા ખાધું તો હું પણ મામૂન અને અમીન અને મારા બાબા જેવો થઈ જઈશ. ના ખાધું એને કોઈ દિવસ, આટલા લઝીઝ ખાવાના, આટલા લઝીઝ દસ્તરખાન હતા તમારા ઘરે, પણ એ કોઈ દિવસ હાથ નહોતો લગાવતો, બહાર રૂખું સૂકું ખાઈ નાખતો, કપડાં પણ જેવા તેવા પહેરી લેતો. મારા ત્યાંથી એણે ક્યારે પણ એક રૂપિયો પણ નથી વાપર્યો, ઇસ્તેમાલ નથી કર્યો. હંમેશા મને કહેતો આ હરામ છે, આ હરામ છે. મને બહુ ડર લાગતો હતો કે મારી પોતાની ઓલાદ જ મને આમ કરી રહી છે. મેં મારા વઝીરને કીધું કે મારે આ મારા છોકરાને મારા જેવો બનાવવું છે, કંઈ કરો. વઝીર કહે છે, તમે એક કામ કરો, એને એક હુકુમત આપી દો, બાદશાહ બનાવી દો એક મુલ્કના. એ વખતે શામ બહુ પ્રોસ્પરસ સિટી હતું. એક દિવસ હું બોલાવું છું મારા દીકરાને કાસિમને, કહું છું કે તું કાલે શામ જશે અને તારા તારી અંડરમાં શ્યામની બાદશાહ થશે, તો શ્યામમાં બાદશાહી કરશે, જે જ્યારે રાજગાદી પર આવશે, હરામ ખાશે, આ બધું બધા એને વાહ વાહ કરશે, તો એ પણ તારા જેવો થઈ જશે. હવે બાપનો હુકમ હતો, સવારે હું વાટ જોતો હતો કે સવાર થાય ને એને શ્યામ મોકલી દઉં, પણ જ્યારે સવારે મેં એને બોલાવ્યો તો એ હતો જ ના. બસ એ દિવસથી હું એના ઇંતજારમાં છું, મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ના હતો સવારે મારા મહેલમાં. હવે આ કુરાન અને અંગૂઠી જે હારૂન રશીદને આપે છે અબ્દુલ્લાહ બસરી, એ લઈને એની મા પાસે જાય છે, હારૂન રશીદ એની માને આપે છે. એની મા રોવે છે કે આ કુરાન અને આ અંગૂઠી લઈને આવ્યો છે એક માણસ, કે જે કે કેમ ક્યાં છે મારો દીકરો, કે જે કે બસ મારા દીકરા, તારા દીકરાનો ઇંતકાલ થઈ ગયો, તારા દીકરો આ દુનિયાથી રુખસત થઈ ગયો છે. માં રોવે છે, કે છે કે શું વાત છે, મને બયાન કર. એ ઔરતે કીધું નહોતું હારૂન રશીદને કંઈ પણ, કે જે જ્યારે તમે કીધું હતું કે સવારે શામ જવાનું છે તારે, તો મારો દીકરો મારા પાસે રાતના અંધારામાં આવ્યો હતો. કે માં હરગીસ હરગીસ એક માં એક દીકરો પોતાની માને છોડીને ન જાય, પણ માં હું જાણું છું કે જો આ દરબારમાં રહીશ, અહીંયા રહીશ, તો મારું ઈમાન ખતરામાં છે. આ હરામ ખાઈને મારું ઈમાન ખતરામાં જશે. માં મને રજા આપ કે હું તને છોડીને એક બયાબાન જગ્યાએ જઈને જિંદગી વિતાવું, મારું ઈમાન સલામત રહે એના માટે.
લબ્બૈક યા હુસૈન,
લબ્બૈક યા હુસૈન,
લબ્બૈક યા હુસૈન,
લબ્બૈક યા હુસૈન. પછી કહે છે કે માની રજા લીધી, માએ કુરાન આપ્યું કે દીકરા તને કુરાનથી બહુ મોહબ્બત છે, મારું કુરાન લઈ લેજા. એક વીટી આપી, એક અંગૂઠી, આ બેશ કિંમતી છે, જ્યારે તારી જિંદગીમાં જરૂરત પડે આને વેચીને તારો ગુજારો કરી લેજે. બસ આ અંગૂઠી અને આ કુરાન મેં એને આપ્યું હતું. હારૂન રશીદનો દીકરો છે, પણ હરામથી બચવા માટે, હરામ ગિઝાથી બચવા માટે આટલી મોટી સલ્તનતને ઠુકરાવી દીધી, આટલા લઝીઝ ખાનાને ઠુકરાવીને એક એવી જિંદગી, ગુમનામીની જિંદગી જીવે છે, મજદૂર બનવાનું પસંદ કરે છે, પણ હરામ ગિઝા નથી એક્સેપ્ટ કરતો. મારી માઓ ને મારી બહેનો, આપણે તો આટલી મોટી સલ્તનત તો નથી મળવાની ને આપણા બચ્ચાને કે આપણે બહાર ભણવા મોકલશું, તો થોડી એવી દોલત માટે, થોડી એવી વાહવાહી માટે, કોમ્પિટિશન માટે આપણે આપણા બચ્ચાને એવી જગ્યાએ મોકલીએ છીએ કે જ્યાં એમના ઈમાનનો ખતરો હોય છે, એમની ગિઝાનો ખતરો હોય છે, હરામ ખાવાનો ડર હોય છે આપણા દિલમાં. જીઝાને મોહતરમ, જો બચ્ચાના ઈમાનની મજબૂતી જોતી હોય તો કાસિમ જેવું બનવું પડશે. દુનિયાને ઠુકરાવી પડશે. તું આજના જમાનામાં આપણા બચ્ચાના ઈમાન મજબૂત કરશે. અને ભાવના બહેનો, બસ મારો સમય આજે થોડો ઘણો ઓર વધારે થઈ ગયો છે. બસ અમુક જુમલા મસાયબના, તાકે આંખમાં આંસુ આવી જાય આપણા. જીસુ, દરે અહેલ બેતના હકીકી જામાવાળા આવા હોય છે, જેમને મારફત મળી જાય છે અહેલ બેતની, એ પછી કંઈ પણ કુરબાન કરવા માટે તૈયાર હોય છે. ઝરારો આપણે જોયું કરબલામાં, કે જેના દિલોમાં અહેલ બેતની મારફત હતી, તમામે તમામ વસ્તુને કુરબાન કરી છે. પોતાની નફ્સની ખ્વાહિશાત કોઈ ખ્વાહિશાત નથી હોતી, પોતાની તમન્ના કોઈ તમન્ના નથી હોતી. અઝાદારો, કરબલામાં ઇમામ સિવાય પણ કેટલા એવા હતા કે જેના માસૂમ હતા, આમ ઘરમાંથી આવ્યા હતા, પણ હુસૈન પર પોતાની જાનને કુરબાન કરે છે. અઝાદારો, અઝાદારો, ઇમામ હુસૈનના અલમબરદાર અબ્બાસ માસૂમ નથી. હા, અલીના દીકરા જરૂર છે, પણ એટલી વફા કરી અબ્બાસે, એટલી વફાદારી બતાવી મારા મૌલાએ, કે આજ સુધી અબ્બાસને ખુદાએ બાબુલ હવાઇજ બનાવી દીધા. ખુદા કે છે, એ અઝાદારો, દુઆ કબૂલ ન થાય ને તો અબ્બાસ પાસે માંગજો, અબ્બાસ બાબુલ હવાઇજ છે. અઝાદારો, કેવી વફાદારી! બસ એક રિવાયત અને તમારી સહેમત તમામ કરી દઈશ. તમારી આવાજો બદલ થઈ ગઈ. ખુદા અબ્બાસના સદકામાં તમારી તમન્નાઓને પૂરી કરે, તમારી ગોદને આબાદ રાખે. હા, અઝાદારો, એટલી વફાદારી હતી મારા મોલા અબ્બાસની, જ્યાં સુધી જીવ્યા સકીનાનો ખ્યાલ, ઝૈનબનો ખ્યાલ, નાના નાના બચ્ચાઓનો ખ્યાલ, ત્યાં સુધી કે હુસૈનનો ખ્યાલ રાખ્યો. અઝાદારો, મા ઉમુલ બનીને કીધું હતું, અબ્બાસ અહેલે બૈત પર આજ ના આવે, માની વાતનો ભરમ રાખ્યો, એટલી વફાદારી બતાવી. શહાદત પછી મારા મોલા અબ્બાસનું સર જ્યારે નોકે નેઝા પર બલંદ કરવામાં આવ્યું, શહદાઓના સર નોકે નેઝા પર ચડાવવામાં આવ્યા, મારા મોલાનું સર નોકે નેઝા પર ન ઠેરી શક્યું. જ્યારે ચડાવવામાં આવતું, નીચે જમીન પર પડી જતું, ચોથા ઇમામને કોઈ સવાલ કર્યો, મોલા ઈ કોનું સર હતું જે નોકે નેઝા પર ન હતું? મારા ચોથા ઇમામ રોઈને કહે છે, ઈ અમારા ચુકાવીને ચાલે છે. અઝાદારો, કરબલાથી કુફા, કુફાથી શામ, આ ઘોડો જ્યારે ચાલતો, ઘોડો જ્યારે દોડતો હતો, મારા મોલા અબ્બાસનું સર ક્યારે જમણા પગથી અથડાતું, ક્યારે ડાબા પગથી ટકરાતું, ક્યારે જમીન સાથે ભટકાતું? જ્યારે અબ્બાસનું સર શામ પહોંચ્યું, તૌફીક આપ, જેનાથી જમાનાના ઇમામ અમારાથી રાજી થઈ જાય. પરવડગાર ખુદાવંદ્યાલામાં અમારા મરહૂમીની મગફરત કરજે, બીમારોને શિફા આપતા કર. ખુદાવંદ આલમ, જેણે જેણે દુઆમાં યાદ રાખવાનું કીધું છે, અમારા મા બાપા, મારા ઉસ્તાદ, અમારા પાડોશી, અમારા રિશ્તેદાર, જેમને જોઈને ખુશ થાય છે, જે મારાથી મોહબ્બત કરે છે, મારી ઓલાદ, હાજરીને મજલિસ અને બાનિયાને મજલિસની તમામ નેક બીરી મુરાદોને પૂરી કરી દે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્ત સમીઉ અલીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ વઆજ્જી ફરજહુમા.
Ya Hussein, Ya Hussein, Ya Hussein.